પ્રવચન નંબર 85, 79, 88, 63 મિનિટ, સમયસાર ગાથા 320, અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પર્યુષણ પર્વ.
એ પણ એને નિર્ણય કર્યો નહીં, અલ્પ કાળમાં પૂર્ણાનંદ પ્રાપ્તિ થાય એ અઢી લીટીમાં માલ છે, બીજા પારાની અઢી લીટી, પછી જરા થોડો આગળ પાછળનો વિસ્તાર થાય એમ સમુદાય પ્રાથમિકામાં કહેવા માંગુ છું. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકસ્મૃત ગુણના વ્યાખ્યાનની ગુસાથી ધર્માની ગુણ કરાવાયું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા સુધરે પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માધ્યમ છે, એ અજ્ઞાનનું સામર્થ્યવા રૂપે વિશેષ વિવરણ કરાવાયું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા ચાર 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 બાર ગાથા જીવનું અભૌત ગુણના વ્યાખ્યાનની ગુસાથી વ્યાખ્યાન કરવામાં આત્મા ભૂમતા. ત્યાર પછી બે કથા કહેવામાં આવી જેના દ્વારા પૂરે બાર કથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ ભૌતૃત્વના અભાવ, પેલામાં આવ્યું તો શૂન્ય, આમાં આવ્યું અભાવ તથા બંધોના કારણ કે પરિણામના અભાવ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો સંહાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારની સુધાત્મકથી લક્ષણ સમયસારમાં શું કહેવું છે કે જેમાં સુધાત્માની પ્રાપ્તિ થાય એવું એમાં એક લક્ષણ રહેલું છે કે શુદ્ધ આત્માની અનુભૂતિ થાય એવો આત્મા છે. શુદ્ધ આત્માનુભૂતિ લક્ષણ તાત્પર્ય નથી, શાસ્ત્ર માં શું કહેવું છે કે શુદ્ધ આત્માનો અનુભવ કેમ થાય, શુદ્ધ આત્માનો શું શું અને એનો અનુભવ કેમ થાય, આ બે વાત સમયસારમાં છે. એ નામની ટીકામાં મોક્ષ અધિકાર સંબંધી ચુડિકા સમાપ્ત થઈ. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતા અહીં મોક્ષ અધિકાર સમાપ્ત થયો છે તો સર્વસિદ્ધાન અધિકાર પણ ખરેખર મોક્ષ અધિકાર અહીંયા પૂરો થાય છે એમ આચાર્ય ભગવાને હવે આત્માનું સ્વરૂપ શું છે અને એનો મોક્ષ થાય છે તો મોક્ષનું કારણ શું છે એ બધી ચર્ચા આપણે વિગતવાર કરી. ઔષણિક આદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે પણ પર્યાયમાં એ અનાદિકાળથી પોતાના અજ્ઞાનથી વિચાર કરશું વિચાર જ્ઞાનને વિચાર થાય પરિણામ થાય છે એનો અભાવ થઈ મોક્ષ માર્ગ થઈને મોક્ષ કેમ પ્રગટ થાય એની વ્યાખ્યા કરવામાં આવે છે. હવે પાંચ ભાવના નામ આપે છે, ઔષણિક શૌક્ષણિક શાયિક અને ઉદિક એ ચાર ભાવ પર્યાય છે. એક એવો પ્રશ્ન તમને આપશો એ ખ્યાલ આવશે નામ બધા નવા કેટલા એ નામ સાંધ્યા પણ ન હોય અને શુદ્ધ પારિણામિક ભાવ રહેલું છે. ચાર ભાવ પર્યાયનું છે અને એક ભાવ રહેલું છે એ પરસ્પર સાપેક્ષ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય કોઈ દ્રવ્યને પર્યાયનું જોવું તે આત્મા પદાર્થ છે, પદાર્થની સિદ્ધિ કરી નથી. પ્રયોજનની સિદ્ધિ આમાં થાય, પ્રયોજનની સિદ્ધિ માટે કોઈ પ્રયોગ સૂક્ષ્મગત કરવો પડશે. પહેલા એ પાંચ ભાવ પુરુષો એક પાણીના કેટલા ત્યાંથી વિચાર એક પાણીનો ગ્લાસ લેવો, નિર્મળ પાણીનો ગ્લાસ એમાં તો માટીનો યોગ છો તો એ જે પાણી છે એ ડોળું દેખાય. પાણી કેવું દેખાય? ડોળું દેખાય. એ જે ડોળું દેખાય છે એને ઔદૈક ભાવ કહેવામાં આવે છે, મલિન ભાવ. ઔદૈક ભાવ એટલે મલિન ભાવ, માટીના સંગે પાણીની અવસ્થા મલિન થાય છે, પાણી સ્વચ્છ રહે છે. એની સ્વચ્છતામાં એક ટકો પણ ઘટતો નથી. એક પાણી સ્વચ્છ રહે છે અને એની અવસ્થા માટીના સંગે અવસ્થા મલિન થાય છે. એ મલિન અવસ્થાને અવદય ભાવ કહેવામાં આવે છે. હવે એ જ પાણીનો ગ્લાસ એમાં જરા મેલ નીચે બેસી જાય છે, થોડો ટાઈમ થાય તો માટીનો ડોળ નીચે બેસી જાય છે અને પાણી પર્યાય સ્વચ્છ દેખાય છે. પાણી સ્વભાવે તો દ્રવ્ય સ્વચ્છ હતું, હવે ડોળ નીચે બેઠો તો પાણીની અવસ્થા પણ સ્વચ્છ દેખાય છે. એ સ્વચ્છ પાણીની અવસ્થાને ઉત્સમ ભાવ કહેવામાં આવે છે. જો નીચે બેઠો પછી જો નીકળી ગયો નથી, હવે એનો ગ્લાસ જરા ખુલી જાય છે, તો જેવું બીજા તબક્કે પાણીની પર્યાય સ્વચ્છ નથી એવી સ્વચ્છ દેખાતી નથી, અંદરમાં જરા ખુલી ગયો તો સેજ એકદમ સુષ્ક દર્શી ગયું હોય તો સેજ પાણી મલિન પણ દેખાય છે. એને સૂક્ષ્મ ભાવ કહેવામાં આવે. પછી ડોળ સરળતા નીકળી જાય તો પાણીની 100% પર્યાય સ્વચ્છ થઈ જાય. પાણી સ્વચ્છ રહે છે એની અવસ્થા 100% સ્વચ્છ થાય છે. જેવું દ્રવ્ય તેવી અવસ્થા, એમાં ડોળ સરળતા નીકળી જો તેથી તેને પાણીની 100% નિર્મળ અવસ્થાને ક્ષય ભાવ કહે છે. ક્ષય થઈ ગયું માટે નિર્મળ પર્યાય થઈ ગયો તો એનું નામ ક્ષય ભાવ છે. આ ચાર ભાવ છે પર્યાયના છે. ડોળ દેખાય ઉત્તમ, ડોળ નીચે બેસાય, ડોળ દેખાય ઉદય, ડોળ નીચે બેસે ઉત્તમ, થોડો હલી જાય તો ક્ષોક્ષમ, ડોળ નીકળી જાય તો ક્ષય. આ ચાર પ્રકાર પાણીની પર્યાયને લાગુ પડે છે, પણ ચારમાંથી કોઈ પ્રકાર પાણીના સ્વભાવને લાગુ પડતી નથી. ડોળ વખતે પણ પાણી 100% સ્વચ્છ અને પાણી સ્વચ્છ થાય ત્યારે પણ 100% સ્વચ્છ. ડોળ વખતે સ્વચ્છતા ઘટતી નથી અને ક્ષાય ક્રિયાએ 100% પર્યાય સ્વચ્છ ત્યારે પાણીની સ્વચ્છતા વધતી પણ નથી, ન ઘટે ન વધે. એવા પાણીના સ્વભાવને પરમાત્મા પારણાની ભાવ કહે છે. એ દ્રવ્યનો સ્વભાવ પારણાની. આ ચાર ભાવ છે. આપણે આત્માનું સ્વરૂપ સમજવા માટે આ ચાર ભાવ પર્યાયના એક ભાવ દ્રવ્યનો. પોતાની સ્પેર પાર્ટની દુકાન હોય કોઈ સ્પેર પાર્ટની તમને ખબર નથી કે આમાં કોની છે, તો દ્રષ્ટાંત આપશે. તો એમાં દુકાનમાં 25,000 આઈટમ હોય નાની મોટી, પણ 25,000 આઈટમમાં કેટલી 5 વર્ષ પહેલા ખરીદી હોય કેટલી 10 વર્ષ પહેલા, એના નંબર યાદ હોય, પરચેઝ રેટ યાદ હોય, એના ઉપર અત્યાર સુધી ખર્ચ એટલું છે ચડાવી પણ લઈએ અને અત્યારે લઈએ તો આટલો નફો થાય કમ્પ્યુટર માઇન્ડ હોય છે. અભાઈ છોકરો જવો ન પડે એ બધું યાદ રહીએ, પણ આ આત્માના 5 ભાવ શું મળે વેપારમાં તો અરે આમાં મોક્ષ મળે. અને મોક્ષની કિંમત છે કે પૈસાની કિંમત છે? હવે છુટકારો થાય જાય છે તમને તો થોડું તો એને યાદ રાખવું જોઈએ. પાણીના દ્રષ્ટાંતે 4 ભાવ પર્યાયના થયા અને એ પાણી 4 પ્રકારની પર્યાયની મળતા વખતે પણ જે પાણી છે સ્વચ્છ એમાં કિંચિત માત્ર વધઘટ થતી નથી, તો 100% થશે. દ્રવ્યનો ભાવ છે અને પારમાથી ભાવ કહેવાય, પર્યાયના ભાવ એમ ચાર ભાવ પર્યાયના પાણી ભાવ પહેર્યા. એ વાત કર્યા પછી હવે એવી રીતે જીવમાં ઉતારીએ પાંચ ભાવ કે આ આત્મદ્રવ્ય છે, નાયક ભાવ ચિદાનંદ આત્મા ઘણી કાળ એ શુદ્ધ છે, ચૈતન્ય વિજ્ઞાન ધન છે, એને દ્રવ્યનો સ્વભાવ કહેવામાં આવે, એને પરમ પારનામિક ભાવ કહેવામાં આવે. પારનામિક ભાવ એનું નામ કે જેમાં કર્મના ઉદયાદિની ક્ષયાદિની અપેક્ષા નથી, એ સ્વાભાવિક ભાવ છે. એ સ્વાભાવિક ભાવ ચાલ્યો ચડે નહીં, વધે પણ નહીં, ઘટે પણ નહીં. ગમે એવા કર્મના ઉદય વખતે તેવો દેવ ભગવાન આત્મા વિરાજમાન છે, એને દ્રવ્યનો પારનામી ભાવ કહેવામાં આવે છે. એ આત્મા દ્રવ્ય જે પારનામી ભાવે છે, એ આત્મા અનાદિકાળથી પોતાના જ્ઞાન સ્વભાવ આત્માને ભૂલીને રાગાદી પરભાવને દેહાદી પર સંયોગ એને પોતાના માનીને પરણે છે, ત્યારે એની પર્યાયમાં અવદૈ ભાવ વિખ્યાતનો પ્રવેશ થાય છે. ઉદયના સંબંધથી થયેલો ભાવ માટે એને અવદૈક ભાવ કહેવામાં, એ મલિન ભાવ છે. પાણીમાં માટી નાખી પાણી ડોળું થઈ ગયું, પાણી ડોળું થઈ ગયું એને જેમ ઉદય ભાવ કહેવાય, એમ આ આત્માના સ્વભાવને ભૂલી દે, પરપદાર્થ મારા છે, હું આને સુખી કરી શકું, આને સુખી કરી શકું, આ ભૂલથી ધર્મ થાય, શાસ્ત્રથી જ્ઞાન થાય, યાત્રાથી ધર્મ થાય, એમ અનેક અનેક પ્રકારે શુભાશુભ ભાવની ક્રિયાને પોતાની માની કરતા બુદ્ધિ રાખે છે, એવી વિખ્યાતની અવસ્થાને પરમાત્મા ઉદય ભાવ કહે છે. એ પર્યાયનો ભાવ છે. બોલો દ્રવ્યનો પારનામી ભાવ. હવે એ પર્યાય જ્યારે કર્મના ઉદયનું લક્ષ કરે છે અને ઉદય વખતે જે જ્ઞાન થાય છે કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે એ જ્ઞાનને ભૂલીને જે જણાય છે તેમાં અનુભૂતિ કરે છે એને ઔદૈક ભાવ કહેવામાં આવે. તે જણાય તો તે મારો પુત્ર જણાય તો પુત્ર મારો એમ જે મમત્વ ભાવ તેને પરમાત્મા ઔદૈક ભાવ કહે છે. હવે કોઈ વખતે એની કાળ બધી પાકે અને જ્ઞાની મળે એ પોતાની પાત્રતા હોય અને જે ત્યાંથી સાંભળે નિર્ણય કરે, નિર્ણય કરીને અંતર્મુખ થાય તો તેને ઉત્સમ સમય કરતું થાય છે, તેને પર્યાયનો ઉત્સમ ભાવ કહેવામાં આવે છે. હવે ઉત્સમ ભાવનો વ્યય થઈ અને શોષણ સમય પ્રસંગ થાય છે તો શોષણ સમય પ્રસંગમાં છ કર્મની પ્રકૃતિનો અનુદય અને એક સમય પ્રકૃતિનો ઉદય થોડો જલમલ ગાઢ લોક છે, શોષણ ભાવ કહેવામાં આવે. ત્રણ ભાવ ક્યાં? ઉદય ભાવ, ઉત્સમ, શોષણ. કર્મનો ક્ષય થઈ જાય છે દર્શન મોનો અને અનંતાનુબંધી કક્ષાયનો જયારે તેને ક્ષાયિક સમય પ્રસંગ થાય પર્યાયનો. એ ચારેય પરિણામના ધર્મો છે અને ચાર પ્રકારના પરિણામ આત્મામાં નથી. આત્મા એ આજે રહી છે. હું તો આત્મતત્વ જે છે કે જે ચાર પ્રકારના પરિણામ છે એ કર્મના સદભાવ અને અભાવથી ઉત્પન્ન થયેલા સાપેક્ષ ભાવ છે. એનાથી ભગવાન સહિત છે નિર્દેશ એને દ્રષ્ટિમાં લેતા ધર્મની શરૂઆત થાય છે. એ પાંચ ભાવ આત્મામાં ઉઠાયા, ચાર પર્યાયના અને એક દ્રવ્યનો ભાવ. પારનામી ભાવ એ કહેવાય કે જે ત્રણેય કાળ જેવો આત્મા હોય એવો જેવો રહે એમાં કોઈપણ પ્રકારની વધઘટ ન થાય, કર્મ એને નડે નહીં. આત્માને અનેક કર્મ કરતા ઈશ્વરનું અજ્ઞાન કરે છે. કર્મથી કોઈ દુઃખી તો નથી, પોતાના અજ્ઞાનથી દુઃખી થાય. હવે એ વાત એવા આત્માને મોક્ષ અવર્મો કાળ થાકે છે ત્યારે એની શું પ્રકારે પ્રક્રિયા કરે છે આત્મા, એનું વિવરણ છે. કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. આ પાંચ ભાવો છે આત્માના, ખાસ પર્યાયના અને દ્રવ્યના. આમાં લખેલું છે, લોક બધાની પાસે ભાગવું છે, એ લખેલું હું પછી બતાવું કે ઔષમિક આદિ પાંચ ભાવમાં કયા ભાવથી મોક્ષ થાય છે. મોક્ષ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ. મોક્ષનું થતું પૂર્ણ આનંદની, અતિન્દ્રિય આનંદની ઉપલબ્ધિ અથવા પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાનની પ્રગટતા, તેને પરમાત્મા પર્યાયનો મોક્ષ થયો એમ કહેવામાં. દ્રવ્ય તો ત્રણેય ભાવ મુક્ત છે અને પર્યાયમાં અનાદિક પ્રાપ્તિ ભાવ પણ છે, એનો અભાવ થઈને ભાવ મોક્ષ થાય છે. એ મોક્ષ થવાનું કારણ કોણ છે, પાંચ ભાવમાંથી કયા ભાવ થી જીવને મોક્ષ થાય એની ચર્ચા છે. ત્યાં ઔષમિક ક્ષૌક્ષમિક થાય કે ઉદય કે ચાર ભાવ કરીએ શુભ પારણી ભાવ કર્યું છે એ વાત થઈ. ત્યાં પ્રથમ તો જો ત્યાં પ્રથમ તો એટલે શરૂઆત કીધું એમ કે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારણાની ભાવમાં ભાષાય કોઈ જુદા પ્રકારની અપરિચિત કે કેમ પરિચિત નથી, જરૂરી નથી. કાપડમાં કમાણી થાય જોતી છે તો બધાના નામ આવડે યાદ લઈએ અને આ પાંચ ભાવ યાદ કરી કેમ યાદ રહેતું નથી, જરૂરી નથી. ઉઠ્યો તો યાદ તે પચીસ છે મને તારી જ્ઞાતિ પૂરી હોય એવું જ્ઞાન હોય યાદ નથી. કેટલા રૂપિયા મારાની પાસેથી લેવા પડશે જીતુભાઈ, કીધું યાદ લઈએ ને. ભાઈ તને આત્માની રૂચિ નથી, ધર્મ કરવો છે પણ ધર્મી કોણ, એના આશરે ધર્મ પ્રગટ થાય. આત્માની રૂચિ કેળવા જેવી છે, મોટો લાભ છે, અસાધારણ લાભ છે. આ બધી પરાધીનતા નથી. સવાર થાય ઉઠે એને બ્રશ કરવા જોઈએ, સૌ બ્રશ લગાવે, પાણી જોઈએ, પછી મોટું જોવે, પછી ચા, પછી નાસ્તો, પછી ઉપવાસ, પછી પાછી દાઢી કરવાની, પછી પાછું સ્નાન કરવાનું. એમ પ્રક્રિયા પરાધીનતા સવારથી સાંજ સુધી પરાધીન પરાધીન પરાધીનતા છે. પરાધીનતાનો નાશ થાય, પરાધીન સ્વપ્ને સુખ નાહી ઉપાય તુલસીદાસ કહ્યું છે. એ પછી યાદ નહીં ગયું, રામાયણ વાંચી નથી મેં તો બોલતું તો યાદ નહીં ગયું. પરાધીનતામાં સુખ નથી, પરાધીન સ્વપ્ને સુખ નહીં, મનમાં નહીં. એટલો વિચાર તો ખર કે આ પરાધીનતામાં શાંતિ નથી. જેમાં લાભ સાગ માંડ્યો મીઠું વધારે કરી દીધું અને કોઈ માથાનો પ્રયત્ન હોવો તો ઢીંચું મારે ભાઈ અગાઉના કાળમાં આવે તો મારે તો એ ચૂડા ચડાવી લઈએ કે મારો મરણ હવે જો કઈ મહિલા વધારે હું ચૂડા ચડાવી ના હો હું નહીં કરું. એ માત્ર કાળમાં તો અનેક પ્રકારના ખેલ ખેલ ખેલાય છે. આ પરાધીનતામાંથી ચૂકવું હોત તો આ એક જ ઉપાય છે ભાઈ. શુદ્ધ આત્માને યાદ કર, નિર્ણય કર, એને અનુભવ કર. અલ્પકાળમાં દેહ નહીં મળે, દેહ થઈ ગયા. કે ભાઈ પરાધીનમાં બુદ્ધિકારી છે, સ્વાધીન થાય. એ વાત કરે છે પ્રથમ તો જીવનમાં એટલે દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે તેને જીવંત કહેવામાં આવે છે. હવે તો મોક્ષ જવાની લાયકાત હોય પર્યાયની ગુણ નથી, પણ પર્યાયની લાયકાત એને ભવ્યત્વ કહેવામાં આવે. અભવ્યત્વ જેનો કોઈ કાળે પર્યાયમાં મોક્ષ ન થાય એવા પૂર્ણ ભવ્ય હોય કેટલા જીવ, બહુ થોડા હોય, બહુ થોડા હોય. આખા હિંમતનગરમાંથી તમે એક પોતા જાવ તો ન મળે, એટલી સંખ્યા ઓછી છે. એટલે કોઈ ચિંતા કરવા જેવું કે આવા સમયસારની વાત સાંભળવા આવે એ બધા ભવ્ય જો લાયક જો. અહીંયા કઈ જે ભવ્યતા અવયવ એમ ત્રણ પ્રકારના પારણાની ભાવમાં દસ પ્રકારના પ્રાણ થી જીવે, પાંચ ઇન્દ્રિય પ્રાણ, મન બળ, વચન બળ, કાય બળ, શ્વાસોશ્વાસ ને આયુ એમ પર્યાયના દસ પ્રકારના પ્રાણ છે. વ્યવહાર પ્રાણ એને કહેવામાં આવે છે, એ નાશમાન છે. ભવ્ય તો ભાવ એ પણ અનુભવ થતા ભોગ થતા ભવ્ય તો ભાવનો પણ નાશ થાય, ને અભવ્યનો તો કોઈ જી ભોગ થતો નથી. એટલે પર્યાયમાં એની લાયકાત નથી એવા એ છે. તે માર્ગો મગની ગુણ હોય, મગની અડધી કે મગની ગુણ એમાં કોરડું મગ તો બહુ થોડા હોય, કોરડું લાખો દાણા છે એમાં, પણ કોરડું મગ તો થોડા હોય. પણ એ એવા હોય કે ગમે એટલા પાણીના તપેલામાં એને અગ્નિ આપો ચડ કરે દેવો ને એવો નીચે ભાગ કરો, જરા આમ કહો ને તો પોચો ન થાય. એને કોરડું મગ કહેવાય. એવા ભવિષ્ય તો લાખો કરોડોમાં અબજોમાં કોક હોય કોઈતા મળે નહીં, એને અભવ્ય કહેવામાં આવે. એ પારણાની ભાવ એટલે કર્મની કોઈ અપેક્ષા નથી. હવે જે જીવત્વ શબ્દ કહ્યો અને ભવ્યત્વ અભવ્યત્વ ત્રણ પ્રકાર કહ્યા, એમાં ત્રણમાં મા શબ્દ કહ્યો છે. ભાવોમાં ત્રણ ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારણાની ખોલું ખોલું વ્યક્ત હતું દસ પ્રકારના પ્રાણતા ને એ વ્યક્ત પર્યાય. હવે એ પર્યાયની પાછળ ભગવાન આત્મા ત્રણેકાળ શુદ્ધ 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 બિરાજમાન છે. એ શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારણાની ખોલું તે શુદ્ધ દ્રવ્યાથી ત્રયાથી હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારણાની ભાવ એવી સંજ્ઞાઓ જાણું હું કે છે. વિષય બહુ સારો છે, સમજવા જેવો છે. આ આત્માને વર્તમાન જે ઇન્દ્રિય જ્ઞાન છે અને આયુ છે, શ્વાસોશ્વાસ છે, એની મધ્યમાં પણ એની પાછળ પણ ભગવાન આત્મા જ્ઞાનને આનંદની શક્તિનો પ્રેમ પરમાત્મા અંદર વિરાજમાન છે. એ દ્રષ્ટિમાં આવે છે, અનુભવમાં આવે છે, આવી શકે છે. એવો જે શક્તિ લક્ષણ શું દિવસો પાડવાની છે કે ત્રણેકાળ નિરાવરણ છે, એને નિત્યાત્મનું ભાવ આવરણ લાવવું પડતું નથી. એને જ્ઞાનાવરણાથી આ પ્રકારના દ્રવ્ય કર્મનું આવરણ નથી, એ નિત્ય નિરાવરણ છે. મોક્ષની પર્યાય તો ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ અને લોકર્મથી રહી થાય ત્યારે નિરાવરણ થાય છે. મોક્ષની પર્યાય તો નિરાવરણ થાય છે અને ભગવાન આત્મા તો પ્રથમથી નિરાવરણ છે, એને કોઈ આવરણ લાગુ પડતું એવું પરમાત્મા અંદર વિરાજમાન છે. નિરાવરણ અને શુદ્ધ પારણાની ભાવ એવી સંજ્ઞાવાળું જાણું બોલા બધા અશુદ્ધ પારણાની ભાવ છે, અશુદ્ધ પારણાની ભાવ છે. બે ભેદ પાડ્યો એ તો દ્રવ્યની વાત કરે છે, સામાન્ય દ્રવ્ય વિશેષ જે પર્યાય કહેવાય, સામાન્ય દ્રવ્ય કહેવાય. સોનું છે, સોનું જે ગુણનો પિંડ એને સામાન્ય કહેવાય, અને એનો જે ખાટ થાય એને એની વિશેષ પર્યાય કહેવાય. એમાં આત્મા છે એ અનાદિ અણુ શુદ્ધ છે, નિરાવરણ છે, નિત્ય નિરાવરણ છે. એવો જે આત્મા એ તો બંધમોક્ષ પર્યાય પરિણત રહી છે, પણ પર્યાયથી રહીત આત્મા હોય તો શાંતિમાં થઈ જશે, શાંતિ મત નહીં થાય, જ્ઞાની થઈ છે. પરિણામ છે પણ પરિણામથી રહી છે, શાંતિ મત પરિણામને જ માનતો નથી. જૈન મત પરિણામને જાણે છે પણ પરિણામથી રહી જો આત્મા છે પણ જાણે છે. શું કહ્યું કે પોલા તો પરિણામને જ ઉડાડે છે, જૈન દર્શન પરિણામ છે, ઉત્પાદિત છે, નર્તકો છે, પણ તે શુદ્ધ આત્મસત્વમાં નથી. પરિણામની અસ્થિ મારા માયની નાસ્તી, એવી મારી અસ્થિ એનો અનુભવ એનું નામ અસ્થિ. પરિણામ છે, અદ્રવ્ય છે, પણ એ પરિણામ મારાથી વિનાત્મા છે. તે તો આ આત્મા તો બંધ મોક્ષ પર્યાય પરિણતી રહી છે, બંધની પર્યાયથી પણ રહી અને મોક્ષની પર્યાયથી પણ રહી. જ્યારે અંધની પર્યાય હોય ત્યારે પણ એનાથી રહી, અને મોક્ષની પર્યાય થાય ત્યારે પણ એ પરિણતિથી રહી. શું કહ્યું? સંસાર અવસ્થામાં ભાવબંધ ને દ્રવ્યકર્મનો બંધ છે, પણ એ બંધની પરિણતિથી ભગવાન આત્મા ક્ષણેકા રહી છે, અને મોક્ષની પર્યાય થાય છે. તો એ પર્યાય મોક્ષની થાય ત્યારે પણ મોક્ષની પર્યાયથી રહી છે આત્મા. ભગવાન મહાવીરની મોક્ષ દશા છે એટલે ક્ષાયી ભાવ કહેવાય. એ મોક્ષની પર્યાયથી ભગવાન મહાવીર પ્રભુનો આત્મા પરમ પારણામિક ભાવ લક્ષણો એ મોક્ષની પર્યાય રહી છે અત્યારે. રહીત છે શ્રદ્ધાનો વિષય છે, સહિત છે જ્ઞાનનો વિષય છે. શું શ્રદ્ધાનો વિષય, શું જ્ઞાન, પછી સમજાય નહીં એટલે કઈ રસ આવે, સમજાય તો રસ આવે. થોડા ક્લાસ બોલીએ ને, બધા ક્લાસ યુવા ફેડરેશન વાળા આવ્યા હતા કાલે, માત્ર બે વખત ત્રણ વખત. એ યુવા ફેડરેશન વાળાને કહું છું કે તમારામાંથી યુવાન એવા તૈયાર થાવ કે ક્લાસ લઈને બધાને તૈયાર અરે ક્લાસનું ટાઈમ આપવો જોઈએ. અને આ શબ્દ જ્ઞાન વિના એને ભાવ વસ્તુ થઈ શકે, ત્યાં શબ્દ અપરિચિત. હા, એ શબ્દ પર્યાય વાસક છે કે દરેક વાસક એ ખબર ન પડે છે. થોડું પૈસાનું ખર્ચ બી થશે, અહીંયા પાછા પ્રિયોપચાર ચીકરા એનો બોલા કાળમાં તો મહિનાના પચાસ હાઈટ હોય એટલે સો રૂપિયા ચાર્જ હોય મહિના, અહીંયા તો કઈ ચાર્જ માટે થોડું આત્મા નાખી માટે શબ્દજ્ઞાન પણ જરૂરનું છે. શબ્દજ્ઞાનનો હેતુ આપણું જ્ઞાન છે, શબ્દજ્ઞાન શબ્દજ્ઞાન માટે નથી. એવી સંજ્ઞાવાળું જ્ઞાન છે તો આ મારો આત્મા તો અત્યારે બંધ અને મોક્ષના પરિણામથી રહે છે. હું તો ત્રણેય કાળ મુક્ત છું, જે મુક્ત છે તે જીવ છે, અને મુક્તિ થાય છે તે પર્યાય છે. પર્યાયની મુક્તિ થાય, પર્યાયમાં બંધ અને પર્યાયમાં મોક્ષ, આત્માનો શિવાળ છે. શ્રીમદજીએ કહ્યું છે કે આત્માનો મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે. એમ દિગંબર આચાર્ય પુરુષોએ કહ્યું છે. બંધમોક્ષ પર્યાય પરિણતિ રહી છે, રહી થાય છે નહીં, દરેકાર રહી છે. સોનું સોનાના ઘાટથી રહી છે, સોનાને સોનાનો ઘાટ અડતો નથી, સોનાના આધારે ચેન બંગડી બીજી થતી નથી. સોનીથી તો ઘાટ થતો નથી, પણ એ સોનાથી થતો નથી. એ સોનાના પરિણામ સોનાથી રહે છે, એ સોનું કીમતી છે. આ આત્માની વાત ચાલે છે કે આ ભગવાન આત્મા બંધને મોક્ષના પરિણામ એનાથી રહી છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ સુખ દુઃખના પરિણામથી આત્મા રહી છે. અરે ધર્મના પરિણામથી પણ ધર્મી રહી છે. આ એવો આત્મા દ્રષ્ટિમાં શ્રદ્ધામાં આવ્યા જ્ઞાન એને નિર્વિકલ ધ્યાન કરી, અને નિર્વિકલ ધ્યાન વિના સમ્યક દર્શનનો જન્મ થઈ શકતો નથી. એક મોટા ત્યાગીને પૂછ્યું રસની સાધના હિમાલયની કાલ ચાલે 34 વર્ષ પહેલા મોટા ત્યાગી સંસ્કૃતના પાટી દિગંબરમાં પ્રસિદ્ધ હતી સજ્જન પ્રકાશજી મંત્રાલયે પૂછ્યું કે જયારે પ્રથમ ઉત્સવ સમય દર્શન થાય ત્યારે નિર્વિકલ ધ્યાનમાં થાય કે કેવી રીતે હો? તો કે ભૈયા મિત્ર થાય. હવે કેમ સમય દર્શન થાય એ તો ખબર નહીં, પણ સમય દર્શનના કાળે નિર્વિકલ થતા હોય, સવિકલ્પ હોય કે મિત્ર હોય, વિકલ્પ માત્ર સમાપ્ત થઈ જાય છે. વિકલ્પ વિશ્રામને પાવે, મન પાવે વિશ્રામ, અનુભવ તાપો નામ. આ ભગવાન આત્મા સંકલ્પ ને વિકલ્પથી રહે છે, પરિણામ માત્રથી ભીન છે. રહીતનું સર્જન થાય એને જ સહિતનું જ્ઞાન, આ રહીતના જ્ઞાન વિનાનું સહિતનું જ્ઞાન અજ્ઞાન. રહીતને શ્રદ્ધા વિના સહિતનું જ્ઞાન એ અજ્ઞાન છે, એવું આત્મા છે નહીં. મંદ મોક્ષ પર્યાય રહી છે. ઘણેકાળ ભગવાન આત્મા તો જે નાશમાન પરિણામ છે, ક્ષણબંધુ અનિત્ય પર્યાય માત્ર અનિત્ય ક્ષણબંધુ છે, નાશમાન છે, ધર્મ સાપેક્ષ છે. એનાથી ધ્રુવ પરમાત્મા ઉત્પાદિત રહે છે. એનું ધ્યાન કરવાથી કર્મજ્ઞાન પ્રગટ થાય છે, અલ્પકાળમાં મોક્ષી પર્યાય પ્રગટ. બંધમોક્ષ પર્યાય પ્રગટ રહે છે, પરંતુ જે 10 પ્રાણરૂપ દિવસો પહેલી લીટીમાં જીવન પ્રસંગ હતો એનો ખુલાસો કર્યો કે 10 પ્રાણરૂપ દિવસો અને ભવ્યતો અભવ્યતો તે પર્યાથી નહીં આશ્રિત હોવાથી અશુભ પ્રાણનાની ભાવ સંજ્ઞા હોય છે. 10 પ્રકારના જ્ઞાન, ભવ્યત્વ એટલે યોગ્યતા પર્યાયની, અભવ્યત્વ એટલે અયોગ્યતા પર્યાયની, એવા જે 3 ભાવ જે છે એ પર્યાથી નહીં આશ્રિત હોવાથી પરાશ્રિત થયું નથી, પર્યાય આશ્રિત થયું. બીજા ભાઈ આજે 3 ભાવ છે એ પરાશ્રિત નથી નીકળ્યું, કેમ કે પરાશ્રિત નથી તો પારણાની ભાવથી જ નથી. ભાષિક લખીએ તો પરની અપેક્ષા આવે કરની, તો પારણામિક ભાવ સિદ્ધ થાય. પણ પર્યાયાસિક લખે પર્યાયની યોગ્યતા, તો એને પર્યાસિકનો પારણામિક ભાવ કહેવામાં. પર્યાયાર્થિક નયાસિક હોવાથી, એ પર્યાયના ધર્મો હોવાથી અશુદ્ધ પારણામિક ભાવ સંજ્ઞાવાળા છે. એમાં શુદ્ધ પારણામિક ભાવ એટલું ચોથી લીટીમાં દ્રવ્યનું વિશેષણ, આ પર્યાયનું વિશેષણ અશુદ્ધ પારણામિક ભાવ. છતાં કર્મની અપેક્ષા નહીં. અશુદ્ધ શબ્દ લેખો છતાં કર્મનો સંબંધ એને લાગુ પડતો નથી. અશુદ્ધ કેમ લેખો? કે પર્યાયના લક્ષ્યે અશુદ્ધતા પ્રગટ થાય માટે કાર્યમાં કારણનો અવલોકન કહેવામાં આવે છે. અશુદ્ધ પારણાથી એના લક્ષ્યે શુદ્ધ પર્યાય પ્રગટ થતા અશુદ્ધ પારણાની ભાવ સંજ્ઞા હોય છે. પરાશિત નગરના પર્યાય છપ્પનમી ગાથામાં રહેલું ને પર્યાય આશ્રિત, એ નામય પર્યાય આશ્રિત નહીં, પરાશિત નહીં, પર્યાયની યોગ્યતા. પર્યાયની યોગ્યતા જયારે લઈએ ત્યારે કર્મનો સંબંધ નથી દેતા. કર્મના સંબંધથી એ રાગ ઉત્પન્ન નથી થતો. રાગ ઉત્પન્ન થાય છે ને પર્યાયમાં, એ અશુદ્ધ પારણામિક ભાવ છે, કર્મથી નિર્ભેદ છે. આત્માથી રાગ ઉત્પન્ન થાય અને કર્મથી પણ રાગ ઉત્પન્ન થતા સમયની યોગ્યતા છે નહીં. પર્યાયની આશ્રિત હોવાથી અશુદ્ધ પારણામિક ભાવ સંજ્ઞાવાળા છે. પ્રશ્ન, કોઈને એમ લાગે કે આ તો મોટા પંડિતને વિદ્વાની વાત હશે અને ભાઈ આ એકડાની વાત છે, આ આત્મા છે પરિણામથી રહીત છે એટલું શીખે તો બનશે, નામ કદાચિત ના આવે તો કાંઈ નહીં, પણ પરિણામ માત્રથી નિત્ય અવિનાશી પ્રશ્ન હતું. પરિણામો તો નાશ થાય છે સમયવર્તી છે, અને હું તો પિતાવર્તી નથી. પરિણામ સમયવર્તી છે અને હું તો પિતાવર્તી, આ કોઈ કાળે પણ નાશ મારો નફા. અનંત અનંત પૂર્વે નિબોધમાં કાયદો, પર્યાયમાં દુઃખ એવું એ તો એ વેદે જાણે ને કેવડી જાણે. પણ ભગવાન આત્મા સુખમય રહ્યો, પર્યાય સુખને વેદે અને સુખમય આત્મા સુખને વેદે નહીં એવું તત્પરી ગયું. પર્યાય સુખને વેદે પણ ભગવાન આત્મા દુઃખને વેદે નહીં. ચારેય ગતિના જેવો દુઃખ ભોગવે છે. હવે આત્મા દુઃખને ભોગવે છે, વાક્યો એ બજાવે, વાક્ય શું આવે? ચારેય ગતિના જેવો દુઃખને ભોગવે છે. તો વ્યવહારથી દુઃખને ભોગવે છે કે નિશ્ચયથી? પર્યાયમાં અજ્ઞાનથી દુઃખ છે અને દુઃખને ભોગવે, પણ દુઃખને પર્યાય ભોગવે છે. પર્યાયમાં કરતા ભોગતા ધર્મ પર્યાયમાં છે, કરતા અને ભોગતા સ્વભાવ આત્માનો નથી. આત્માને પર્યાયમાં આ સરળતા ભિન્નતા છે, દ્રવ્યને પર્યાયથી નથી, માટે દ્રવ્ય દુઃખને ભોગવતું નથી. દુઃખને નથી ભોગવતો તે હું છું, દુઃખને ભોગવે તો હું તો દુઃખી મુક્ત થઈ જાય. દુઃખથી મુકાવાનો ઉપાય ચાલે છે, પરિશ્રમ કરો છે દુઃખી વાત. આવી ઊંચી વાત હમણાની કાળ રહ્યો હતો, પછી ઊંચી વાત કેટલી સમજ થઈ કાન પર પડે તો ખરી. આચાર્ય ભગવાન નામ કહેવા માગે છે. અચંબો ઉપજાવે એવી વાત છે, પાણી 1 લાખ વર્ષ ગરમ રહ્યું, ઉકળતું પાણી, પાણીના ઘરા નીકળે છે, ઉકળતું નીકળે, કેટલાક વર્ષથી પણ હરામ પાણી ગરમ થયું હોય. પાણી ગરમ કેવું અને પછી પાણીને ઠંડુ કેવું, એ પાણીને ગરમ કેવું તે ઉપચારનું સતત વ્યવહારનું તત્વ છે ભાઈ. આ એ ઉષ્ણતા અગ્નિની છે, પાણીની તો શીતળતા છે. કેમ ઘરે ઉતરે, ઘરે ઉતરે તો કામ થાય. એમાં ભગવાન આત્મા પર્યાયમાં ઘણા પ્રકારના દુઃખ આવી પડે. દેહ સંબંધેનું દુઃખ હોય, કોઈ આર્થિક દુઃખ હોય, કોઈ સંસારિક દુઃખ હોય, અનેક પ્રકારના અજ્ઞાની જીવને દુઃખ પ્રગટ થાય છે. પર્યાયમાં દુઃખ પ્રગટ થાય છે અને દુઃખને વેદે છે પર્યાય. દુઃખ થાય પર્યાયમાં, વેદે પર્યાય. જે કરે તે વેદે, રાગને કરે પરિણામ અને એનું પણ ભોગવે પરિણામ. દ્રેય સ્વભાવ એને અટકું નથી ને આવડતું નથી. બે વચ્ચે અત્યંત અભાવની દિવાલ છે. આત્માને આશ્રવ સરળતા ભિન્ન ભિન્ન બે તત્વ છે, એક વસ્તુ નથી. હવે તો એમ કે આત્મા ઉઠી થઈ ગયું ભાઈ, વ્યવહારીનું વચન છે, ઉપચારના કથન છે. આશ્રવને જીવ કેવો એ વ્યવહારનો ધંધો છે. બીજાના ભાવને બીજાનો કહે છે, ભેદ જ્ઞાન નથી. ભેદ છે કરી બેઠો મેળવીને પર્યાય, એ બે જુદી જુદી. આત્માને આધારે રાગ થતો નથી, આ ટોપી માથાને આધારે નથી. એમ રાગ થાય છે પર્યાયમાં, એ શુદ્ધ આત્માને આધારે નથી. આધાર આદેશ સંબંધો બે વચ્ચે ચિરાળ ભાવ છે, તેથી વેદ્ય વેદનનો પણ અભાવ છે. શું આધાર આપે, શું વેદ્ય વેદન. ઊંચા દિવસ છે કે ઊંચી વાત કરવાથી કાંઈક થોડું મગજમાં તો રે, યાદ ન રહેતો કાંઈ. મારો આત્મા ભલે વર્તમાનમાં પરિણામમાં આપવું તારે દુઃખ છે, પણ એ દુઃખથી મારો આત્મા સુખમય જુદો છે. સુખમય આત્મા દુઃખને વેદતો નથી. બે વચ્ચે અત્યંત અભાવની દિવાલ છે. અધ્યાત્મની પરાકાર પર્યાયથી નૈયા સિદ્ધવા તે અશુદ્ધ કારણ પ્રશ્નો છે. પ્રશ્ન જો કે અશુદ્ધ કેમ, એને પ્રણને અશુદ્ધ કેમ કહ્યું. ઉત્તર, અનુસારીઓને શુદ્ધલેથી અને સિદ્ધોને તો સર્વકાળ દસ પ્રાણી મુક્તિવંતોનો અને ભવે તો અભ્યક્તનો અભાવ હોવાથી ઉદાહરણની વાત કહે છે કે સંસાર દશામાં જીવોને ભલે દસ પ્રકારના પ્રાણ હો તો પણ શુદ્ધ નહીંથી, એટલે શુદ્ધાત્માની સમીપે જઈને રવિને જોવામાં આવે તો સંસારી જીવોને પણ આયુષનો અભાવ છે, ઇન્દ્રિય જ્ઞાનનો એમાં અભાવ છે. શુદ્ધ નહીંથી એટલે સ્વભાવની સમીપે જઈને જે જ્ઞાન જાણે એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. પર્યાય ઉપરથી લક્ષ ઉઠાવી અને દ્રવ્ય ઉપર લક્ષ કરે તો એ દ્રવ્ય સ્વભાવને જયારે જોવે છે ત્યારે એ નહીંથી જોતા આ દસ પ્રકારના પ્રાણાત્મામાં નથી. અને શ્રી ભગવાનને તો સર્વતા નથી, આને શુદ્ધ નહીંથી નથી અને ઓને સર્વતા નથી. એટલે કે શુદ્ધ નૈતિક અભાવ છે પણ વ્યવહાર નહીં અશુદ્ધ નૈતિક જોવામાં આવે તો સદભાવ છે. પણ શ્રી ભગવાનને તો નિશ્ચયને વ્યવહાર બે નૈતિક દસ પ્રકારના પ્રાણ નથી અભાવ છે. ચૈતન્ય પ્રાણ પ્રગટ થઈ ગયા છે. અભાવ હોવાથી અવાથી નથી, શુ શુદ્ધ થઈથી આત્માને જોઈએ તો એમાં આ 10 પ્રકારના ભાવો પ્રાણભાવો દેખાતા નથી. આ શાસ્ત્ર જ્ઞાન તો ઉભા આત્મામાં નથી, આ ભગવાનની પ્રતિમાને જાણનારું જે જ્ઞાન તે આત્મામાં નથી. તો આ કાપડને જોનારું જ્ઞાન તો આત્મામાં ક્યાંથી હો? એક વખત હવે સામાન્ય દુર્ઘટિ પડતા દેખાય કે આ ભેદો અવિદ્યમાન છે, અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, એનું નામ નિરીક્ષણ જ્ઞાન કહેવામાં આવે છે. અહીંથી ધર્મની શરૂઆત થાય છે. આમાં કંઈ સાથની જરૂર નથી, આ પરિણામ જે પ્રગટ થાય છે એના જુદું તો હું તો જાણનાર છું, દરેક વાર જાણનાર છું. હું તો જાણનાર છું. આજે નાશ પણ થયો છે, પર્યાય આવી રહી જાય તો મહેમાન છે, પર્યાય આવી રહી જાય મહેમાન છે. ગર્ભણી નથી, ગર્ભણી તો અનંતનો વિનાશમાં જે શુદ્ધ જીવનની શક્તિથી જીવે છે એ ખરેખર આત્મા છે, એ હું છું. એમના ઉપાધિ પણ નથી જતા અનુભવ આવે છે, પર્યાયનું લક્ષ્ય ચૂકી જાય છે, પછી પર્યાયનું જ્ઞાન થઈ જાય છે. અને ભવ્ય તો અભવ્યનો અભાવ હોવાથી કાલ તે ત્રણમાં હવે પ્રયોગની વાત કરશે. પ્રયોગ આ કેવી કઈ હવે પ્રયોગ આ સાથે કેમ થાય, ખીચડી કેમ થાય, ભગીદાર કેમ થાય, ઉત્પાદ કેમ થાય, એ બધું ખીરી હોય કરા ખીરી શીખીને પછી પ્રયોગ કરે. ખીરી શીખીએ એમાં મોઢામાં સ્વાદ આવે, એમાં કઈ સ્વાદ આવે નહીં. હવે પ્રેક્ટિકલની વાત આ બરાબર કરશે. તે ત્રણમાં ભવ્યત્વ લક્ષણ પારાની ભાવને તો યથાસંભવ સફેદતાથી જીવગુણનું કારક જે કાપી અને સ્વર્ગાથી એવા નામ હોવાથી કરવું સામાન પર્યાપ્ત રહી નાખે છે. જ્ઞાન શું કહે છે? સમ્યકવાદી સમ્યકતાથી સમ્યક જ્ઞાન છે. સમય ક્યારે કરો કે જે પર્યાય પ્રગટ થાય એને તે ત્રણમાં ભવ્યત્વ લક્ષણ પાડા નીકળે તો યથાસંભવ એટલે કે ભવ્યત્વ ભાવની શક્તિની વ્યક્તિ થવાનું કારણ ન હોય ત્યારે એને પ્રતિબંધ કારણ ભોગ કર્મ હોય છે. ભોગ કર્મની બે ભાવ, એક દેહ જાતિ એક સર્વઘાતિ કર્મની પ્રકૃતિ છે. સર્વઘાતિ એટલે એ ગુણની પર્યાય પ્રગટના થાય એમાં એ નિમિત્ત થાય એને સર્વઘાતી કહેવાય, અને જરા પર્યાય પ્રગટ થાય થોડી ન થાય એને રોકનારી દેશઘાતી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ દર્શનો કર્મની પ્રકૃતિ છે એ સમ્યક દર્શન પર્યાય થવામાં નિમિત્તપણે કારક છે, પણ પછી શોષણ સમ્યક દર્શન થાય તો એને દેશઘાતી કર્મો થઈ સમ્યક પ્રકૃતિનો હોય છે. એ જેવી વાત છે એમાં કઈ બહુ અમારી યાદ છે તો કાંઈ જરૂર નથી. સમ્યકતાથી ઈ ગુણોનું ગુણો કયા પણ પર્યાય નહીં, ગુણોને કોઈ ખાતે નહીં. ગુણનો અર્થ ગુણ છે પણ દોષ નથી. સમ્યક દર્શનને ગુણ કહેવાય, અને મિથ્યાદર્શને દોષ કહેવાય. એ દોષની સામે મૂળ શબ્દ વાપરવામાં આવે છે. ગુણ એટલે શ્રદ્ધાનામનો મૂળ સ્વીકારી ન લેવો, ગુણને આવરણ ન હોવો, ગુણે સાથે પ્રેમથી સંબંધ ન હોવો. એટલે વ્યવહારે ખાતે છે એવું પણ આરોપ ગુણ ઉપર આવતો નથી. સમ્યકવાદી જીવ ગુણોનું ઘાતક દેહઘાતી અને સર્વઘાતી એવા નામ વાળું મોહાદી કર્મ સામાન્ય ફરિયાદી નહીં એટલે વ્યવહાર નહીં નાખે છે. એમના વ્યવહાર નહીં ઠાંકે છે. એમ જાણું જયારે સમય પ્રસંગ ઉપર ન થાય ત્યારે દર્શનનો ઉદય સામે હોય છે તો સમ્યક દર્શનની પર્યાયનો ઘાત કયો કરવી એમ ઉચ્ચારથી કહેવામાં આવે છે. બાકી કોણ કોને ખાતે એ વ્યવહારના અસરો હતા એ નિમિત્ત નહીં સમજ દેખીને એને ઘાતક કહેવામાં આવે છે. ત્યાં જયારે હવે આવ્યું પ્રયોગ ત્યાં જયારે કાળાદિલબ્ધિના વશે, કાળાદિલબ્ધિ પાંચ પ્રકારની લબ્ધિ છે. સ્વભાવ સ્વભાવની સંદોષ પુરુષાર્થ કાળલબ્ધિ પવિત્રતા કર્મનો અભાવ એમ પાંચ પ્રકાર આવે. એમાં કાળલબ્ધિમાં પુરુષાર્થ આવી ગયો. કાળલબ્ધિની મિત્રતા થઈ એમાં પુરુષાર્થ આવી ગયો. સ્વભાવની સંદોષ પુરુષાર્થ કરે એવા કાળને કાળલબ્ધિ પાકી કહેવામાં આવે છે. આત્મા જયારે અંતર્મુખ થાય પોતાની ઉદ્દીપૂર્વક પુરુષાર્થથી ત્યારે જયારે સમ્યક દર્શન પ્રગટ થાય તે પર્યાયનું નામ કાળલબ્ધિ છે. સ્વભાવ સ્વભાવ સંમુખનો પુરુષાર્થ. એક વિદ્વાને પૂછ્યું કે ભાઈ પુરુષાર્થની વ્યાખ્યા શું, પુરુષાર્થની વ્યાખ્યા શું? કે આ કલા હોય કર્મ બાંધવાઈ કર્મને છોડવાઈ પાપનો ત્યાગ કરવું કરવી કાંઈ પુરુષાર્થ એમાં નથી. આ પુરુષાર્થની વ્યાખ્યા એવી છે કે જે પોતાનો ઉપયોગ બહાર ઘૂમે છે એ ઉપયોગને અંતરમાં લાવી અને પોતાના સુધાર્થમાંના દર્શન કરવા આ એનું નામ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ સીધી ઉપાય, એ પુરુષાર્થની સિદ્ધિનું ફળ મોક્ષનો ઉપાય સમય સંજ્ઞાન ચાર પ્રાણી મોક્ષ માર્ગ છે. આત્મસન્મુખ થવું એમના પુરુષાર્થ અને આત્માથી વિમુખ થવું એ ઊંડો પુરુષાર્થ અથવા વિપરીતા સંસાર ઉપાય છે. જ્યારે એનો કાળ પાકે છે એટલે પુરુષાર્થ કરે છે નીતિપૂર્વક આત્માની કે મારે તમારા આત્માના દર્શન કરવા છે, બીજું કંઈ કરવું નથી. એક સુલભ છે કે ધર્મધાર સુલભ એને એવી ભાવના છે કે મારે આ ભાવમાં આત્માના દર્શન કરવા છે. તો કોઈ એમ કહ્યું એટલા ઉપવાસ કરો તો આત્માના દર્શન થાય તો બીજા ઉપવાસ કરો, તો એમ કહ્યું એટલી યાત્રા કરો તો આત્માના દર્શન થાય, તો એટલી યાત્રા કરવા બીજા, તો એ કે ગિરનાર જાઓ, તો એ કે સમિતિમાં જાઓ, જે કોઈ કે એ પ્રમાણે કરવા બીજા, પણ આત્માના દર્શન ક્યાં નહીં. એમ કરતા કરતા એ કારંડા પહોંચ્યા વિરાટમાં. ત્યાં કોઈ એમ કહ્યું કે કારંજામાં એક સમયસરના પાઠી દેવેન્દ્રકુમાર દેવેન્દ્ર કીર્તિ પટારા છે, મોટી ઉંમરના લગભગ 90 વર્ષની ઉંમર છે. તમે ત્યાં જાઓ તે કંઈ કરતો બતાવશે. ભગવાનના દર્શન સિવાય મારે કાંઈ ક્યાં જાય ને ભાઈ, મારે ભગવાનના દર્શન કરવા શું કરવું? તો સૌની બુદ્ધિ પ્રમાણે રસ્તો બતાવે. એમાં એક કારંજા ગયા દેવેન્દ્ર કીર્તિ પટારા પાસે વિનયપૂર્વક નમસ્કાર કરીને બેઠા. પૂછ્યું બાપજી મારે ભગવાનના દર્શન કરવા, મેં આટલું કહ્યું, આટલું કહ્યું, આમ કહ્યું, આમ કહ્યું, બધું મને કહ્યું સાંભળી. ભટાણીજીએ કહ્યું કે અંધા હે દેખને વાળો તો દેખતા નહીં. શું કહ્યું? આમ મારી આંખ તો છે, આંખ તો છે, મને આંકડો કેમ કહ્યું? અંધા કેમ કહ્યું? પાંચ બેઠાયા સમજાવું નહીં મળું. પાંચ પછી વિનય કરીને ફરીથી, બાપજી આપકી બાત મેરા ખ્યાલ મેં આતી નહીં હૈ, આપકી બાત તો હૈ તો માર્મિક સમજને જેસી ઇતના તો ખ્યાલ આયા, પણ મેરા ખ્યાલ મેં આતા નહીં હૈ, બાત ક્યાં કહીને. પછી બીજી વખતે એમ કહ્યું કે ક્યાં અંધા હૈ દેખને વાળો તો દેખતા નહીં હૈ. અરે દેખનાર છે, હું છું ને જાણનારો છે. હું ક્યાં ભેટતો ભગવાનને જવા માટે? ભગવાન સમીપ ગયા હતા. અને બીજું કે પ્રત્યેક જીવને વિખ્યાતિ જીવને હો પ્રત્યેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે, અને એ જ્ઞાનમાં આત્મા જણાય છે. શું કહ્યું? પ્રત્યેક જીવને રાગ પ્રગટ થાય છે, એટલા લોકો ભૂલી જાય છે. ફરી વાર જ્ઞાન પ્રગટ થાય છે, એ જ્ઞાનમાં પોતાનો પરમાત્મા જ્ઞાયક જણાયેલો છે. જ્ઞાન પ્રગટ થાય છે અને પ્રગટ જ્ઞાનમાં આત્મા જણાયેલો છે. ત્યારે એને દુઃખા દેખને વાળો દેખતા નહીં હે. આ વિચારો કર્યો ને ત્યારે અંતર્મુખ થયું અને અહીંયા અનુભવ થયો. અનુભવ જ્યાં થયો ત્યાં લાંબા જેમ લાકડી પડે ને, ક્યાં દેખ્યા? ત્યાં આપી કૃપા ભગવાનના દર્શન હો ગયા, ત્યાં બહુ કાઢતા ગયા. એમાં પ્રયોગની વાત કરે છે. આમાં અત્યારે પ્રયોગ આવશે ત્યારે એની રૂચિ પ્રયોગનો ઉત્સાહ પકડે છે, ત્યારે એનો કાળ પાછળ